साधन भजन श्री गुरुजी ना श्रीमुख थी पासे थी मळे, श्रीमुखे थी मळे, एज जीवन नी साची दिशा नु साचु साधन। सदगुरु जे मार्ग बतावे ए मार्गे चालवामा जीवन नु साफल्य अवश्य प्राप्त थाय छे। जय महाराजे कई बुद्ध लई वस्तु माधरिये रे, अपनी जे कई समझण छे ए समझण वडे अपने पोते अपनी पोतानी आत्मस्थिति में जोड़ावू, चेतन थई साधन करी, जड़ता थी नहीं, मात्र मजूरी नहीं, जे कई करिए एटलू सरस रीते करिए, सरल रीते करिए, करिए मन दईने करिए। उतावळ थी करवी ए जड़ता छे, प्रदक्षिणा करिए छे, शांति थी करो आनंद आवशे, पण झड़प थी करवा जशो तो थाक लागशे, श्वास चढ़शे, पछी ए छोड़ी देवानु, मुकी देवानु मन थशे। शांति थी पगले पगले स्मरण करता 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 प्रदक्षिणा करी, पांच ज करवानी थी तो अग्यार थई गई। आम जे कई साधन भजन करिए एमां जड़ता न होय, पकड़ी राखी आटलू करवानुं छे, आटलू बाकी छे, ए जड़ता थी करेलू आपणने एटलू बधु परिणाम नहीं आपे, आपशे खरू। एटले जे करिए ए आपणा संतोष। अने एक वस्तु समझो, साधन भजन करिए छे शेना माटे? संतोष मां, शांति माटे करिए छे। હવે સાધન ભજન કરતી વખત જ શાંતિ ના હોય, ઉતાવળ એટલી બધી હોય કે એને પોતાને એમાંથી શાંતિ મળે જ નહીં, ઉતાવળ છે। જો સાધન કરતા કરતા મન જ શાંત ન થાય એની ઝડપને કારણે તો શું કરવાનું? એ પણ એક જડતા છે। જે કરીએ बिल्कुल हळवाश थी, समझण पूर्वक, आनंद आवे, शांति मळे, अंदर थी आपणे संतोष थाय, अने साधन करता करता अंतर्मुखता आवे, पोतानुं मन क्यांय पण भटके नहीं, मन बिल्कुल ए साधन भजन नी अंदर स्थिरता अनुभवे। एटले कहू जड़ता पूर्वक भजन साधन नहीं, जे करिए संतोष थी शांति थी करवानु। जीवन में शांति एज मुख्य ध्येय ने लक्ष्य छे, पण जो साधन भजन करता शांति मळे ज नहीं तो ने शुं करवानु? लक्ष्य छे उपासना नु, साधन भजन नु, ए मात्र आत्मसंतोष शांति नु छे। पण जो साधन भजन करता संतोष न मळे, शांति न मळे, तो एने कहू अहीं आगाड़ी जड़ता कही। जेम हठयोग छे ए जड़ता छे, एम स्मरण भजन नी अंदर सात्विकता नो अनुभव थाय, निरात नो अनुभव थाय, झड़प थी नहीं। અને ઝડપથી બોલવા જશો ને એ જાણે કે તમે બળપૂર્વક કરતા હો, મંત્ર પણ અપભ્રંશ થઈ જશે ઉતાવળમાં। શાંતિથી બોલશો તો એ શુદ્ધ બોલાશે, અને શુદ્ધ શબ્દ મંત્રની અંદર આનંદ આવશે, સંતોષ થશે। ખાસ પેલી તમે 50 માળા કરી દીધી, બધું કરી દીધી નહીં, કરી નાખી કહી દઈએ છીએ, અરે પણ 50 ને બદલે 5 કરો, એવી શાંતિ મળે આપણને, કેમ થાય? હર્ષ, સંતોષે સાધન કરીએ, શું કહ્યું? ગમ લેવા ગુરુ પાસે જઈએ, ચાલો નથી સમજણ પડતી, જે મહારાજને સમાધિ સ્થાને જ્યોતના દર્શન કરીને કઈક પ્રભુ મને કઈક સાચો માર્ગ બતાવો ને, કઈક એવું કઈક સાધન ભજન આપો કે જેના વડે મને પોતાને સ્થિરતા મળે, શાંતિ મળે, સ્થિર થઈને સાધન કરીએ તો આપણા જીવનની અંદર અને દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સ્થિરતા તો ઈચ્છે જ, નહીં તો સ્થિરતા ના હોય તો માણસ કંટાળી જાય, થાકી જાય, શું કરે, કશાયમાં સ્થિરતા નથી. ઘર બદલ બદલ કરવા પડે, નોકરીઓ જલ્દી ના મળે, ધંધામાં પરિણામ એક પછી ધંધા બદલવા પડે, આ અસ્થિરતા. તો કોઈ પણ એક જગ્યાનો નિવાસ મળી જાય, વ્યવસ્થિત કામકાજ મળી જાય તો એને પોતાને એમ થાય કાશ, એ તો એનું નામ છે જીવનની સ્થિરતા, વ્યવહારની સ્થિરતા, એમ આત્મસ્થિરતા. આત્મસ્થિરતા મનની સ્થિરતા સિવાય ન પામી શકે, એટલે મનને પણ વધારે પડતી જરૂરિયાતોમાંથી બહાર કાઢી લેવું. જેટલી જરૂરિયાતો વધારે એટલી અશાંતિને ઉપાધિ વધારે, જીવનની અંદર જેટલી જરૂરિયાતો ઓછી એટલી નિરાહત. શણગારની ઘણી બધી વસ્તુઓને આ જોઈશે આ જોઈશે, આ નહીં આ ચાલે આ ના ચાલે, આજ પણ બે કપડા મળી ગયા. તમે સાધુને જુઓ, એક જ જાતનો રંગ ભગવો, એના શરીર ઉપર ના બીજું કઈ મળે, કેટલી નિરાંત, કેટલો સંતોષ. ભિક્ષામાં બે રોટી મળી ગઈ, અને કોઈ અપેક્ષા નહીં. તો એ છે માણસને એના જીવનની અંદર મનની સ્થિરતા, અને મનની સ્થિરતા તમને આત્મા સુધી, પોતાના સ્વસ્વરૂપ સુધી લઈ જઈ શકે. પણ સ્વસ્વરૂપ પોતે જ છીએ, અને છતાંય એવી આપણી અક્કલ મંદ બુદ્ધિ કે આપણે આપણી જાતને જ આપણે પોતાને જ ન ઓળખી શકીએ, આપણી પોતાની જાતને જ આપણે ન ઓળખી શકીએ, બીજા બધાને ઓળખતા હોઈએ, આપણું સ્વરૂપ આપણને બીએ નથી ઓળખ્યું. નરસિંહ મહેતા તો એટલે સુધી કે જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. એક કૃષ્ણ ભક્ત છે અને એ આવું બોલી જાય, કેટલા કડક શબ્દો છે. ત્યાં લગી સાધના સર્વ જૂઠી, જ્યાં લગી આત્મા તત્વ. કારણ કોઈ પણ સાધન ભજન આત્માનુભૂતિ માટે છે, આત્મસંતોષ માટે છે, આત્મકલ્યાણ માટે છે. ઉપનિષદો પણ આપણને ત્યાં જ લઈ જાય છે કે આત્માનું કલ્યાણ થાય. ભદ્રમ કર્ણે ભી શૃણ્યામ દેવા, અમે અમારા કાનથી શુભ સાંભળી અમારું કલ્યાણ થાય એવું. આમ જો બધા જ આપણા શાસ્ત્ર ગ્રંથો આપણને એ ત્યાં જ લઈ જતા હોય તો જીવનનું લક્ષ્ય એનું ધ્યેય એકમાત્ર એ છે કે આપણી પોતાની પોતાને આપણો આત્મસંતોષ થવો જોઈએ, પોતાની નિરાંત પોતાની પાસે હોવી જ જોઈએ. તો અહીંયા કહ્યું સંતોષ એ સાધન કરીએ, જે મહારાજ પોતાના શ્રીમુખથી એક વેદ વાક્ય આપણને બતાવી રહ્યા છે. સંતોષ એ સાધન, કેટલી બધી ઊંચી વાત. અને સાધન કયું? આત્મસાધન, પોતાના સ્વસ્વરૂપનું છે, બીજે ક્યાંય નહીં. જે નરસિંહ મહેતા એ કહ્યું એ જ મહારાજે વાત કરી છે કે આત્માનુભૂતિ એ જ માનવ જીવનનું લક્ષ્ય છે. પણ જો આત્માનો પોતાની જાતનો પરિચય પોતાને ન હોય તો એના જેવી મંદતા કઈ, જેને કહેવાય કે સરનામું એડ્રેસ. સરનામું એડ્રેસ આપતી વખત પહેલું શું કહેવું પડે? મારું નામ, એટલે આપણું નામ પણ એક એડ્રેસ છે. આટલા બધા માણસોમાં કોણ? તો કે આ આ નામ વાળા માણસ, એટલે એ પણ એક એડ્રેસ થઈ ગયું. એડ્રેસ એટલે એક જાતનું સંબોધન થઈ ગયું. તો ક્યાં? તો આ નડિયાદ, નડિયાદમાં ક્યાં? તો અમુક જગ્યાએ, અમુક સોસાયટીમાં આ એનો ક્રમ. ત્યારે એ પૂરેપૂરું સરનામું એડ્રેસ થયું, એમ આત્માનું એડ્રેસ કયું. એને એની પાસે પહોંચવું જવું તો પડશે ને, સમજવું પડશે. તો એ પોતાનું સરનામું પોતાને ખબર નથી. કઈ કદાચ ડાયરી હોય તો એમાં લખીએ રખાય અને આપ્યું, ત્વમેવ પ્રત્યક્ષમ બ્રહ્માસી. તમે પોતે સાચે જ પ્રત્યક્ષ બ્રહ્મ છો. હવે આટલે સુધી આપણને વેદો ઉપનિષદોના ઋષિઓએ કહી દીધું, ત્વમેવ, તમે જ પ્રત્યક્ષ બ્રહ્મ છો. જે ચેતના આપણી આપણામાં આત્મચેતના છે, એ જ બ્રહ્મનો જ અંશ છે. જેમ દરિયાની અંદરનું પાણી અને વરસાદના પડતા જે છાંટા છે, નાના 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 જે ફરફર થાય છે, તે ઝીણી ઝીણી, એ બધું સ્વરૂપ કોનું છે? પાણીનું જ છે. તો પાણીમાં એમાં એના એમાં કોઈ તફાવત નથી પાણીના સ્વરૂપમાં. એમ આત્મા અને પરમાત્માના સ્વરૂપમાં કોઈ જ ફેર નથી. એટલા માટે જ કહ્યું ને, પ્રત્યક્ષમ બ્રહ્માસ્મિ. ગુરુ શિષ્યનો ઉપદેશ બોધ આપે છે કે તું સાક્ષાત બ્રહ્મ તત્વ છું, પણ મને ખબર નથી હું છું. માત્ર આપણા પોતાના અસ્તિત્વને સમજવું હોય તો પણ આપણે ખૂબ જ, જેને પેલું અષ્ટાંગ કહ્યું છે ને, યોગના આઠ અંગો, એમાં ધારણા છઠ્ઠા નંબરે આવે છે. ધારણા કહેવામાં આવે છે. ધારણા એટલે કે આપણો પોતાનો નિશ્ચય બળ બરાબર પાકું હોવું જોઈએ. જેમ મકાન બનાવીએ એનો પાયો અંદર બરાબર મજબૂત રાખીએ, સળિયા નાખી, સિમેન્ટ નાખીને ભરીને, એમ આપણો, આપણી જે સંકલ્પ શક્તિ છે, ધારણા છે, એને બરાબર મજબૂત બનાવવી પડે. અને ધારણા શક્તિ મજબૂત બને ત્યારે જ આત્મતત્વની અનુભૂતિ શરૂ થાય. પહેલી ધારણા, પછી ધ્યાન કહ્યું છે. તો ધ્યાનમાં સૌથી પહેલા એકત્રિત થવું પડે ધારણા વડે, બધી જ આમ એક જગ્યાએ એને ફિટ કરે, અને પછી એની ઉપરથી ધ્યાન શરૂ થાય. અને એ ધારણામાં એટલું જ કે આ શરીર હું નથી, મન હું નથી, પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠું મન, એના ઉપર સાતમો હું સર્વોપરિ છું. સાતમે જય મહારાજે કહ્યું છે, સાતમી ભૂમે ત્યાં જાશો, જીવ મટીને શિવ ત્યાં થશો. પાંચ ઇન્દ્રિયો ને છઠ્ઠું, એટલે ભગવાને તો ગીતામાં માના ષષ્ઠાન ઇન્દ્રિયાણી કહી દીધું, છ છ ઇન્દ્રિયો છે. અને છ છ ઇન્દ્રિયોનો બધો જ માલિક, બધી જ શક્તિ, એની ઉર્જા આત્મા પાસેથી મેળવવાની, એનું અસ્તિત્વ તો આત્માને કારણે. તો આત્મા એ સર્વોપરિ છે. ધ્યાનમાં બેસો, સાધન ભજનની અંદર બિલકુલ દ્રઢતાથી નક્કી કરો કે આ જીવનના મનની અંદર આ શરીર અને મન એ સાધન છે, તો એને એક બાજુએ ખસેડી નાખું તો બાકી શું રહે? આંખ બંધ કરી એકાંતમાં શાંતિથી એકલા અનુભવ લો. મારું મન એક બાજુ મૂકી દઉં છું, મારા શરીરને પણ એક બાજુ કરી દઉં છું, હવે બાકી કોણ રહ્યું, શું રહ્યું? તરત એમાંથી જવાબ મળશે, હું આત્મા. આ છે આત્માનુભૂતિ. તો એમાં સ્થિર થઈને સાધન કરીએ, મન દઈને સાધન કરીએ. તો આ બંને વાત તો એક જ છે કે આપણા મનની સ્થિરતા નથી થતી. એમ નહીં, સુઈ રહીએ છીએ કે સુવા જઈએ છીએ ત્યારે મન કેવું માની જાય છે, તૈયાર છે, તરત તરત ઊંઘ આવી જાય છે કે નથી આવતી, તો મન માને છે કે નથી માનતું. અને ઊંઘ્યા પછી મન ક્યાં, શરીર ક્યાં, છે ભાન કશું? કશું નથી રહેતું. તો બાકી શું રહ્યું કે જે આત્મચેતના છે એને નિરાંત છે, શાંતિ છે. મન જાગ્યું, શરીર જાગ્યું, શું થયું કે હાશ આ તો સરસ ઊંઘ આવી. કોણ બોલ્યું? મન, મન બોલ્યું, શરીર બોલ્યું, આત્મા બોલ્યું છે. એ આત્માનુભૂતિ આ પ્રમાણે શક્ય છે, પણ એ તરફ પ્રયત્ન કર્યો ખરો કે ના? હું મારી જાતને જ ખોઈ બેઠો છું, પછી નીકળ્યો છું, બધાને મળું છું ખરો, બધાને ઓળખું છું ખરો, મારી જાતને ખોઈ બેસીને હું ક્યાં છું તો મને ખબર નથી. હું ક્યાં છું ને કોણ છું એમ પૂછનાર કોણ? પોતે જ. હવે ક્યાં શોધવાનું રહ્યો? તું ભૂલો પડ્યો છું ભગવાન, હું ભૂલો પડ્યો છું, ઉદ્ધારજો. તો આ પ્રાર્થના છે આપણા પોતાના આત્મ સ્વરૂપની, આત્માની અનુભૂતિ માટેની, કે જ્યારે પણ અનુભવ કરવાની ઈચ્છા થાય પોતાના મનની, પોતાના આત્માની, ત્યારે મન અને શરીરથી અલગ થઈને બેસી જાઓ. જો સાધન ભજનની અંદર આગળ વધાયેલું હશે તો ઉઘાડી આંખે તમે તમારા શરીરથી અલગ છો, શરીર બેઠેલું છે અને તમે એને જુઓ છો, એ પ્રતીતિ પણ પૂરેપૂરી થઈ શકે થાય. પણ એ શરીરમાંથી જુદો પડેલો જોનારો તે આત્મા હું છું, કે પોતાના શરીરને બિલકુલ અલગ જોઈ શકે છે. સ્થિર થઈને સાધન કરીએ તો આમ આ અનુભૂતિ છે, અને એ અનુભૂતિ વડે પોતાના નિજ સ્વરૂપને, કારણ શરીર તો એની ઉપાધિ છે આત્માની, શરીર એ આત્માની ઉપાધિ છે. જેમ કોન્વોકેશન થયું, તમે ભણ્યા અને પરીક્ષા આપી એટલે તમને એક આપી દીધું, એનું નામ શું થયું? ઉપાધિ. કે એ ઉપાધિ તમને વળગાડી દીધી અને એના વડે તમે ઓળખાયા, પણ તમે કોણ છો? તો એમાં શરીર છે ને એ આત્માને મળેલી ઉપાધિ છે, જેલ છે, એને સાચવવું પડે છે. પણ એ પાંજરું જેમ પક્ષીને ખુલ્લું મળી જાય બારણું તો ઉડી જાય, એમ આત્મચેતનાને પણ જયારે બારણું ખુલ્લું મળે એ પણ ઉડી જાય, પાંજરું ખાલી પડ્યું રહે. તો જે મૃત શરીરની અંદર જયારે આપણે દ્રષ્ટિ કરીએ તો સમજણ પડે કે આનામાં ચેતના નથી અને મારામાં ચેતના છે, તે હું છું. આત્માનુભૂતિ આનું નામ. પણ એ વિચાર આપણામાં જાગ્રત થવો જોઈએ, જેને કે આત્મજાગૃતિ કહીએ છીએ. આત્મજાગૃતિ પહેલી થવી જોઈએ, અને એ આત્મજાગૃતિમાંથી જ તમે આત્માની અનુભૂતિ કરી શકો છો. ઉપનિષદમાં તો કહે છે કે આત્મા રેવા દ્રષ્ટવ્યમ નિધિધાસિતવ્યમ, આત્માને તો અનુભવવા જેવો છે, એનું ચિંતન મનન કરવા યોગ્ય છે. તો આમ આપણે આપણા સ્વરૂપને હંમેશને માટે ભૂલી જઈને બેઠેલા છીએ. એ જ અજ્ઞાન, કે પોતાના અજ્ઞાનને પોતે જોઈ શકતો નથી, સમજી શકતો જ નથી, પોતાના અજ્ઞાનને નથી સમજતો અને એ અજ્ઞાનને કારણે પોતાના સ્વસ્વરૂપને પણ નથી સમજી શકતો કે અમારું સ્વરૂપ છે, આ હું હોઈ શકું ખરો, આવો નિર્લેપ અવ્યક્ત દેખાવ નહીં થતા, નથી દેખાતો છતાંય હું છું. અવ્યક્ત આદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત, અવ્યક્ત નિધનાન્યેવ તત્રકા પરિદેવના, ભગવાન ગીતાના બીજા અધ્યાયમાં વાત કરી. જન્મ પહેલા તું હતો નહીં, મૃત્યુ પછી પણ તું અવ્યક્ત છું, તો જન્મમાં જે દેખાય છે તે, જે સમજાય છે તે એ શું? ભ્રાંતિ. અવ્યક્ત આદિની ભૂતાની, જન્મતા પહેલા તું અવ્યક્ત હતો, દેખાતો જ નહોતો. વ્યક્ત મધ્યાની, વચ્ચે તું દેખાઈ ગયો, જન્મ અને મૃત્યુની વચ્ચે તું દેખાયો. અવ્યક્ત નિધનાન્યેવ, મૃત્યુ પછી પાછા અવ્યક્ત થઈ ગયો. તો જે કામ ચલાવ જે સ્થિતિ હતી મધ્યની, એ તો પૂરી થઈ, અને પહેલા તું એ પ્રમાણે અવ્યક્તમાં હતો અને છેલ્લે મૃત્યુ પછી પણ તું અવ્યક્તમાં છું, તો અવ્યક્ત સ્વરૂપ સાચું. જે શરીર છે એ તો પાંચ ભૌતિક છે, જન્મ્યું છે માટે મરવાનું નિશ્ચિત છે. ગમે તેવા વૈભવો ભોગવ્યા હોય, ગમે એટલું શરીરને સાચવ્યું હોય, ગમે એટલી પંડિતાઈ હોય, બુદ્ધિ હોય, શક્તિ હોય, રૂપ હોય, સત્તા હોય, સંપત્તિ હોય, બધું જ હોય, અરે ત્યાગ હોય, અવધૂત હોય, તપસ્વીઓ ત્યાગીઓ હોય, પણ એ બધા જ દરેકની ગતિ માત્ર છેલ્લી એક જ, મૃત્યુ. પણ એ આખી જિંદગી શરીરને સાચવ્યા હોય, ઓઢાડ્યા પાથર્યા હોય, શણગાર્યા હોય, પણ આખરે એનું પરિણામ, ગમે એટલું ખાઓ પીવો, શણગારો, સજો, બધું જ કરો, પણ છેવટે 12 મહિના વિદ્યાર્થી ભણે, પરીક્ષા આપે પછી રિઝલ્ટ મળે, અરે 15-20 વર્ષ ભણે, કોન્વોકેશન ની અંદર એને સર્ટિફિકેટ મળે, ચલો ભાઈ. પણ આખી જિંદગી જીવીએ અને છેલ્લે સર્ટિફિકેટ કયું મળે? ગમે એટલું જીવો, અરે 100 વર્ષ જીવો, પણ આ વખતે ભાઈ લો તમારું, આ લઈ લો તમારું પ્રમાણપત્ર, મૃત્યુ. એ જે સમજવા માટેની આપણી પાસે આટલી બધી બાબતો છે, આપણી ચારે બાજુએ છે, પણ આપણે એક એવી અજ્ઞાનતાને કારણે, માત્ર દેહાધ્યાસને કારણે, લૌકિક સ્થિતિને કારણે આત્મા સુધી પહોંચી શકતા નથી, એના સ્વરૂપ સુધી નથી પહોંચી શકતા. છે છતી વસ્તુ દેખે નહીં, જીવનું જોને અજ્ઞાન. બાકી એના વગર પછી શરીરને જુઓ છે, શું રહ્યું બાકી? તો છે એને સમજતા નથી, અને જે નથી રહ્યા પછી જે નથી રહેવાનું એના તરફ જ લક્ષ છે, એને જ વળગી રહે છે. તો અહીંયા કહ્યું કે સ્થિર થઈને સાધન, આ બધું સમજીને સ્થિર થઈને પછી આત્માનું સંધાન કરી આત્મસાધન કરવાનું કહ્યું. સાચું સાધન આપો મુજને, નિશ્ચય કરીને ઠરીએ રે. ભક્તોએ જે મહારાજ પાસે માંગ્યું, અમને કોઈ કહ્યું સાચું સાધન આપો નિશ્ચય કરીને, બસ અમે એ કરી રાખીએ અને અમે પણ નિશ્ચિંત થઈ જઈએ, કોઈ ચિંતા નહીં. એ સાધન એકમાત્ર સદગુરુ જ આપી શકે, અને સદગુરુના આપ્યા પછીથી એને પોતાને પોતાના આત્માનું સંધાન માટે પૂરેપૂરો વિશ્વાસ હોય. જેમ એક સોય પરોવી આપી, લે આવે તારી મેતે સાધ કે સાધ મન પરોવી આપ્યું સાધન આપીને હવે એને સાધ સ્વય પરોવી આપી પછી એને સાધ્યા કરો સાધ્યા કરો એમ સદગુરુ મહારાજ પણ આપણું મન પરોવીને આપી દે લે આ સાધનમાં આગળ વધ તો જીવન પણ સદાશે 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 ધીરે 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 એટલા માટે એ સાધનને સાધન કરી જુઓ તો આછું કરી તો જુઓ થોડું ઘણું કરી જુઓ જુઓ અને જેમ અનુભવ થાય પ્રતીતિ થાય તેમ આગળ વધજો ને એકદમ ના મારા શ્રી તો બહુ સ્પષ્ટ ધીમેથી કહ્યું સાધન કરી જુઓ તો આછું આટલું થોડું થોડું કરી જુઓ આછું આછું કરો પછી જેમ તમને અનુભવાય એમ આગળ વધજો સદગુરુ માર્ગ બતાવી દે એ દિશાએ ચાલ્યા કરવાનું એના પગલાએ ચાલવાનું એના પગલાએ લાગી જવાનું એના પગે લાગી જવાનું પગે લાગવું એટલે એના પગલે પગલે એના કહેલા માર્ગે ચાલવું એનું નામ પગે લાગવું જેમ કામે લાગી જઈએ એમ સદગુરુના પગલે પગે લાગી જઈએ ચાલો હવે કામે લાગી જઈએ એમ પગે લાગી જઈએ માત્ર પગે અથડાડ્યા માથે એટલું નહીં એ જે માર્ગ આપે પગ એ માર્ગે ચાલવા માંડો એનું નામ પગે લાગવું માત્ર ઔપચારિકતાનો એ બરાબર છે એ શ્રદ્ધા છે એ વ્યવહાર છે લૌકિક પણ વાસ્તવિકતા એ છે કે પગે લાગીને એના માર્ગે આગળ ચાલવાનું છે સાધન સદગુરુનું સાચું જય મહારાજ.